શ્રી સમયસર ગાથા 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 7A.
સ્વરૂપ છે એવું નહીં માનતા, અન્ય અન્ય પ્રકારે પોતે કર્મજનિત પર્યાય બીજો બીજો થયો હોવાનું, બીજા રૂપે થયો હોવાનું માને છે, અનુભવે છે, થયો નથી છતાં અનુભવે છે. જીવને મિથ્યા અભ્યાસ છે, એ અભ્યાસ કહેતા મિથ્યા અનુભવ છે. એ ત્રણ પ્રકારે છે, અજ્ઞાન, મિથ્યા દર્શન અને વૈચારિક રૂપ. એટલે જ્ઞાનમાં પણ એને ભ્રાંતિ છે, જેમ છે એને સ્વપર પદાર્થો જણાતા નથી. શ્રદ્ધાનમાં પણ એની વિપરીતતા છે, પરમાં પોતા પણ એને ભાસે છે. અને અચારિત રૂપ આચરણ પણ એનું ઉલટું અથવા વિપરીત છે. એવા અજ્ઞાન આદિ આદિ કહેતા પણ લીધે અધ્યવસાન શુભ અને અશુભ કર્મબંધના નિમિત્ત છે, અથવા અનેક પ્રકારનું જે કર્મબંધન થાય છે એમાં અધ્યવસાન જ એને કારણ છે, નિમિત્ત છે, એટલે કારણ છે. એટલી વાતને અહીંયા વિશેષ સમજાવે છે, તે વિશેષ સમજાવવામાં આવે છે એમ કહે છે. એટલે અધ્યવસાન છે એ કેવી રીતનું છે પરિણમન, અને અધ્યવસાન ન હોય તો કેવી રીતનું પરિણમન હોય, બસ બે વાતમાં આ પરિણમનનું સ્પષ્ટીકરણ છે. તે વિશે સમજાવવામાં આવે છે. હું પરજીવોને હું છું ઇત્યાદિ જે અધ્યવસાન છે, જીવને પરિણામ થાય છે. અધ્યવસાનમાં એને પરિણામ કેવા પ્રકારનું થાય છે કે હું બીજા જીવને જાણું છું, હું મારું છું, મારી અનુકૂળતા ખાતર બીજા જીવોનો નાશ થાય તો એમાં તો બીજો કાંઈ ઉપાય છે નહીં, એ કરવું પડે, એ કર્યા સિવાય ચાલે નહીં. હું પરજીવોને જાણું છું ઇત્યાદિ વગેરે, અથવા એમાં એનો બીજો પ્રતિપક્ષ આવી જાય છે કે હું પરજીવોને બચાવું છું, મારી જરૂરિયાતો ઘટાડીને પણ હું ગમે તે રીતે ચલાવી શકીને પણ બીજાને બચાવું છું, ભલે એમાં મને પ્રતિકૂળતા વેઠવી પડે, એ પણ જીવનું અજ્ઞાન રૂપ અધ્યવસાય છે. અથવા હું બીજાને સુખી કરી દઉં છું, બીજાને દુઃખી કરું છું વગેરે વગેરે જે આ અધ્યવસાન છે, તે અધ્યવસાન વાળા જીવને શું છે કે છે કે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી એમ કહે. એવા અધ્યવસાનવાળા જીવને પોતા સિવાયના બીજા જીવ અને અજીવથી પોતે ભિન્ન છે એવું અજ્ઞાન રહેતું હોવાથી એ અધ્યવસાન અજ્ઞાન રૂપ છે. હવે કેવી રીતે અજ્ઞાન છે, ભિન્ન ભિન્ન આત્માનું જ્ઞાન નથી ને અજ્ઞાન છે, કે જીવ તો જ્ઞાનમયપણાને લીધે કેવો છે આત્મા, આત્માનું વર્ણન કરે છે. આત્મા જ્ઞાનમયપણે હોવાથી સતરૂપ અહેતુ જ્ઞપ્તિ જ એની એક ક્રિયા છે. હું બીજા જીવોને મારું છું કે જીવાડું છું એ જીવની ક્રિયા નથી. કેમ એ જીવની ક્રિયા નથી, કે જીવ તો જ્ઞાનમય છે અને જ્ઞાનમયપણે હોવાથી એની ક્રિયા તો સતરૂપ અહેતુ જ્ઞપ્તિ એની ક્રિયા છે, જ્ઞપ્તિ જ એની એક ક્રિયા છે એમ કહ્યું છે. એ સિવાયની એની કોઈ ક્રિયા નથી. અસ્તિત્વ પણ સતરૂપનો અર્થ એ છે, ત્રણેય કાળે હોવા રૂપ, ત્રણેય કાળે પરિણમન રૂપ ક્રિયા છે ને, એ ત્રણેય કાળે પરિણમન રૂપ અસ્તિત્વ જેનું છે હોવા રૂપ, અહેતુક એટલે અકારણપણે કોઈના કારણે નહીં, કેમ કે એ તો એનો સ્વભાવ છે, પોતે જ્ઞાન સ્વભાવી હોવાથી અહેતુ જ્ઞાનપણે પરિણમવાનો એનો સ્વભાવ છે, સ્વહેતુ જ્ઞાનપણે પરિણમવાનો એનો સ્વભાવ છે. સ્વહેતુ એટલે બીજાનું કોઈ નિમિત્ત, બીજાનું કોઈ કારણ, બીજાને આધીન, બીજાને વશ પરિણમવાનો એનો સ્વભાવ નથી. જ્ઞાન સ્વભાવનો કંદ છે આત્મા, એટલે જ્ઞાન પર્યાય એમાંથી થયા કરે, પ્રેમા કરે અકારણપણે, કેમ કે એ તો સ્વભાવનો પિંડ છે, જ્ઞાન સ્વભાવનો તો પિંડ છે એટલે એમાંથી જ્ઞાન ઉઠ્યા કરે, જ્ઞાન થયા જ કરે, જ્ઞાન ઉગ્યા જ કરે, ઉત્પન્ન થયા જ કરે, એમાંથી એ આત્માનું સ્વરૂપ છે, એ સ્વભાવ છે. અગ્નિમાં ઉષ્ણતા કેમ, ક્યાંથી આવી, કોના કારણે આવી, એ પ્રશ્ન હોઈ શકે, સ્વભાવની સામે પ્રશ્ન ન હોય કે આ સ્વભાવ આવો કેમ, કેમ કે એ તો વસ્તુનું સ્વરૂપ છે, તો એ વસ્તુ કેમ એવો એનો પ્રશ્ન થઈ ગયો. આત્મા જ્ઞાનમય પણ હેતુ છે એમ કેમ, તો પછી આત્મા જ શા માટે એમ એમાંથી પૂછાય છે. એવું નથી કે અગ્નિમાં ઈશ્વરે ઉષ્ણતા મૂકી છે અને આત્મામાં ઈશ્વરે જ્ઞાન મૂક્યું છે, એવું કોઈ વસ્તુનું સ્વરૂપ છે. તો પેલા એ જ્ઞાન વિનાનો હતો ને, અગ્નિ પેલા ઉષ્ણતા વિનાની હતી ને એમાં ઉષ્ણતા મૂકી, એમ કઈ હોય છે. એટલે અહિતુક શબ્દ એ વાપરે છે કે અનાદિ સત્તારૂપ જ્ઞાન ક્રિયા જેનો સ્વભાવ છે, નક્કી જ એની ક્રિયા છે, માત્ર જાણવું, જાણવું એટલે આને જાણવું આને જાણવું એમ નહીં, જાણવામાં જગતના પદાર્થોને જાણવું એવી આ નક્કી ક્રિયા લેવામાં આવી, માત્ર જાણવું, જાણવું સિવાય એમાં શું જાણવું એ પણ એમાં વિષય લેવામાં આવતો નથી, કેમ કે તો અહીંયા નહીં જ્ઞાયકનું કારણ કાર્ય સંબંધ લાગવું પડે છે. અહીંયા તો અહેતુ નક્કી ક્રિયા લઈએ છે, એવી જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગ દ્વેષના ઉદયમય એવી હનન ક્રિયા, હનનાદિ ક્રિયાઓનો વિશેષ એટલે તફાવત, વિશેષ એટલે ભેદ, ભિન્ન લક્ષણ નહીં જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અજ્ઞાન છે અથવા તો અધ્યવસાન રૂપ અજ્ઞાન છે. એનું કારણ એ છે કે આત્મા તો જ્ઞાનમય જ્ઞપ્તિ ક્રિયાવાળો છે, રાગ દ્વેષના ઉદયમય હનન આદિ એટલે બચાવને મારું આદિ ક્રિયાવાળો નથી. આ બે વચ્ચે એને તફાવત જણાવવો જોઈએ. અંતરંગમાં એના પરિણામમાં ઉદય તો સદાય છે ને, ઉદય સદાય છે એટલે પરદ્રવ્યાશ્રી જીવ કાંઈ ને કાંઈ રાગ, કાંઈ ને કાંઈ દ્વેષ, કાંઈ ને કાંઈ પરિણામ કરે છે. ત્યારે પણ એ રાગાદી ઉદયમય ક્રિયા અને સતરૂપ અહેતુ નક્તિરૂપ ક્રિયા એ વાળો આત્મા, એમય આત્મા, એ બંને ભિન્ન ભિન્ન લક્ષણ વાળા તત્વો છે, એકમાં બીજાનો અભાવ છે, એટલે કે આત્મામાં એટલે પોતામાં રાગાદિ હનન આદિ ક્રિયાનો ઉદયનો અભાવ છે એમ ભિન્ન પણ જાણવું, એવું ભિન્ન પણ જાણ્યું એને જ્ઞાન કહે છે ને, એવું ભિન્ન પણ ન જણાય તેને અજ્ઞાન કહે. આ જ્ઞાન અજ્ઞાન ની આ પરિભાષા છે. જ્ઞાન એટલે બીજો કોઈ હાવ નથી, કદી તો કોઈ સંત મહાત્મા જંગલમાં રહેનાર કોઈ યોગી જોગી પુરુષનું કામ છે એમ છે. એ તો આત્માનું જે સ્વરૂપ છે જ્ઞાનમય એવું આત્મા, પરિણામ અપેક્ષા એ પણ જો એને જોવામાં આવે તો માત્ર જાણવું એવું જ એનું નક્તિ ક્રિયારૂપ પરિણમન છે. એવો જે આત્મા છે કે જે દેહમય રાગ દ્વેષાદી ક્રિયાથી ભિન્ન જોવામાં આવે છે એવા જ્ઞાનને જ્ઞાન કહે છે. અને એના અભાવરૂપ વિપરીત જ્ઞાન, રાગ મેં કર્યો, મેં બચાવ્યો બીજાને, મેં સુખી કર્યો, એ અજ્ઞાન છે. એને અધ્યવસાન કહેવામાં આવ્યું છે. અને એ અધ્યવસાન જ બંધનું કારણ છે. બંધનું કારણ છે એ એટલે અનંત પરિભ્રમણનું 84 લાખ યોગમાં જન્મ મરણનું એ કારણ છે. એવા ભિન્નાત્માનું અદર્શન અશ્રદ્ધા હોવાથી એટલે એવો જ્ઞાનમયપણાને લીધે સતરૂપ હેતુ જ્ઞપ્તિ જેની ક્રિયા છે અને રાગ દ્વેષના ઉદયની હનનાદી ક્રિયાઓથી ભિન્ન જેનું અસ્તિત્વ છે એવા ભિન્નાત્માનું અદર્શન એટલે પ્રતીતિ અપ્રતીતિ અશ્રદ્ધાન એવો ભિન્ન આત્મા છે એવી એને પ્રતીતિ નથી. એને પ્રતીતિ એમ છે કે હું મારી ઈચ્છા થાય તેવા તેવા કાર્યો કરું છું, તેવા કાર્યો કરી શકું છું, બીજાને સુખી દુઃખી કરી શકું છું, બીજા મને સુખી દુઃખી કરી શકે છે એમ એમ આવી જાય છે. હું બીજાને સુખી દુઃખી કરી શકું છું એમ માનવાવાળો પોતાને માટે એમ માની ગયો છે કે બીજા પણ મને સુખ દુઃખ આપે, બીજાનો દુઃખી કર્યો હું દુઃખી થાવ છું અને બીજાનો સુખી કર્યો હું સુખી થાવ છું. પછી જાય છેવટ ભગવાન પાસે, એ ભગવાન તું મને સુખી અથવા તું મને તારી દે, કા ગુરુ પાસે જાય, ગુરુ તમારા આશીર્વાદ મને આપો તો હું ન્યાલ થઈ જાઉં. ગુરુ આશીર્વાદ આપે તો ન્યાલ થઈ જાય કે નહીં? એ બધા અનંત પરિભ્રમણના રખડવાના કારણો છે એવા પરિણામ છે. એ સિવાય બીજું એમાં કાંઈ, એમાં આત્માનું અહિત થવા સિવાય બીજું કાંઈ છે નહીં. એકાંત હિત થાય છે. ફરક શું છે કે એવો આત્મા છે એવો પોતાને જ્ઞાનમાં ભાસે ત્યારે એ જ્ઞાન છે, અને જ્ઞાનમાં પોતે પોતાને એવો ભાસે નહીં. જ્ઞાનમાં તો એમ ભાસે કે હું તો ફલાણો છું, પણ લાભ આત્માનો વિચાર કરવો હોય નવરો થયો છું અત્યારે બીજી ઉપાધિ નથી ત્યારે કહે છે. ઉપાધિમાં તો કઈ સંભાળતો નથી, આ તો પ્રેક્ટિકલ છે કે નહીં રોજના જીવનમાં. તકલીફમાં તકલીફ દૂર કરવા માટે એ તકલીફમાં તકલીફના આધારે સંભાળે છે, આત્માને સંભાળે. તકલીફમાં આત્માને સંભાળે. અત્યારે બહુ ઉપાધિ થઈ ગઈ છે, જરા આપણે આત્માનું સ્મરણ કરો તો શાંતિ થાય. ઈચ્છા તો છે કે નહીં? આત્મા આપણે સાંભળી હોય તો કાંઈક તો આવડે કે નહીં? જરા એ તકલીફ એમાં શું છે કે એ પ્રતિકૂળતાની ઉપાધિનો આશ્રય રાખીને એ મને છે એ મને છે એ જરાક દૂર થાય, ઓછી થાય. એમાં મને છે એમ તો એને રાખવું છે, એટલે લાભ પરિવારનું સ્મરણ કરું કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, પરમ આનંદ સ્વરૂપ છે. પણ એવો છે એવો પોતાને અંદરમાં ભાસતો નથી કે હું એવો છું. ભાષે છે તો ઉપાધિ વાળો, એટલે એને એની કલ્પના કરવામાં આવે. એ જ્ઞાનમાં તો પોતે પોતાને જેવો છે એવો જણાય આવે છે. બે છે ફરક, આપણે બીજાને બચાવવું નહીં કે મારું ઉપર દેવસાન છે, હું જ્ઞાન સ્વરૂપ છું, એ દેવસાન છે કે નહીં. અનુભવતો નથી પણ એવો રાગ તે હું એમ અનુભવે છે.
જ્ઞાન તે હું એવું છે
વિચાર્યું છે, પણ જ્ઞાન તે હું એવો જે વિકલ્પ રૂપ રાગ થયો એવો હું એમ અનુભવ્યું છે. વિચાર્યું ભલે ન હોય પણ એવું અનુભવ્યું છે. એટલે રાગ ને એટલે કષાય ને દોષ ને પોતાનું સ્વરૂપ જાણ્યું, એટલે નિર્દોષતાનો એને અનાદર કર્યો. અનાદર તો હળવો શબ્દ છે, ખરેખર નિર્દોષ પરમાત્મા એને ત્યાં ખૂન કર્યું એમ છે. એને ભાવમરણ પણ કહેવામાં આવે. આત્માનો વિચાર કરી એમાં આત્માનું ખૂન કહેશો?
ક્યાં રીતે રાગ નહીં છે, ક્યાં રીતે જ્ઞાન નહીં છે, સિદ્ધ સ્વરૂપ છે, આવો વિચાર કરી એમાં આત્માનું મન થઈ ગયું.
વિચાર માં અટકો અને અનુભવ થી દૂર ગયો, બસ એ વિતરાગ દ્રષ્ટિના પોષણ નો વિષય છે. વિતરાગ દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ તો વિતરાગ દ્રષ્ટિ છે. વિતરાગ દ્રષ્ટિમાં રાગ નું પોષણ હોય તો એને વિતરાગ દ્રષ્ટિ કહી શકાય
નહીં.
પેલા પણ સંસાર ના છે ને આ પણ જેનું ફળ સંસાર છે એવા હોવાથી એને પણ સંસાર ના જ કહેવામાં
આવે છે.
અનુભવ કરવો, વિચાર કરવાનો સવાલ રહેતો વિચારમાં રાગ નો અનુભવ કરે છે. એને એમ કહે છે કે રાગ નો નહીં પણ રાગ રહિત વિતરાગી એવા આત્માનો અનુભવ કરે. વિચારમાં રાગ નો અનુભવ કરે છે, પરને મારવામાં કે જીવાડવામાં પણ એ સંબંધીના રાગ નો અનુભવ કરે છે, ભોગ ઉપભોગમાં પણ એ સંબંધીના રાગ નો અનુભવ કરે છે, બીજાને જાણું છું એમાં પણ એ સુગંધીના રાગનો અનુભવ કરે છે, મારા શરીરને સંભાળવું બરાબર એમાં પણ એ સુગંધીના રાગનો અનુભવ કરે છે. બાકી એ સિવાય રાગના અનુભવ સિવાય કે કઈ કરતો એને એમ કહે છે. વાસ્તવિકતા જોવી જોઈએ, વાસ્તવિક શું છે? રાગ નો અનુભવ છે કે વિતરાગતા નો અનુભવ છે? આ તો એક જ વાત છે. વિતરાગ દ્રષ્ટિમાં બે વાત છે, વ્યાખ્યાન તો સાંભળવું જોઈએ કે નહીં. વિતરાગતા નો એને ભાસ પણ થયો નથી કે વિતરાગતા આવી હોય, અને તીવ્ર રાગ થાય તો પણ એ રાગની આતુરતાનું એને દુઃખનું ભાન રહેતું નથી. દુઃખ પણ ત્યાં વધે છે કે શબ્દ પ્રયોગ છે. તમે કોને માનો છો? નથી કે કાનજી સ્વામીને માનો છો, ફલાણા દેવને માનો છો, ફલાણા ગુરુને માનો છો, એમ કહેવાય છે. માનો છો એનો અર્થ શું છે? એનાથી લાભ એને માનવું એમ કહેવામાં આવે છે. એને શ્રદ્ધાનો વિષય થયો એમ. હું એક જગતનો ભિન્નાત્મા છું અને એ ભિન્નપણામાં જ મારું આત્મલાભપણું છે એવું એને ભાસતું નથી. એને તો બીજા સંયોગમાં હોય જીવ અને કુંજરો બીજા સંયોગ હોય બીજાના અસ્તિત્વના હોવાપણામાં એને લાભ એટલે શ્રદ્ધાન છે કે આ હોય તો અસ્તિત્વ ને એ ન હોય તો મારું શું થાય. અવસ્થા તો ઠીક છે, વૃદ્ધા અવસ્થા છે, પચાસ આંખ વટાવી ગયા હોય એને એ બીજા બીજા હોવા જોઈએ, ન હોય તો ચાલે નહીં, એમાં એને શ્રદ્ધાન છે. હું એક ભિન્ન આત્મા છું, અનાદિ અનંત અહેતુક છું, કોઈના કારણે મારે જરૂર નથી. પત્ર માં લીધું છું સોગન, બિના કિસી કે અભી પૂર્ણ હું, કોઈના વિના હું પૂરો છું, પૂર્ણ છું. પૂર્ણ છું એટલે મારે કોઈની જરૂર છે નહીં. નિરાલંબ નિરપેક્ષ આત્મતત્વ છું એવું એને પોતાનું સ્વરૂપ પોતાને ભાસે નહીં, એની પ્રતીતિ રહે નહીં. તો એને જે કઈ કલ્પના થાય બીજાના આધાર ભાવ વાળી, પછી ચાહે એ શરીર સંયોગ નો આધાર લે કે ગુરુ તીર્થંકર નો આધાર લે, તો એના આધારે જીવીએ છીએ. એ આધાર બુદ્ધિ છે, એ સ્વયં નો ઘાત કરનારી છે. આધાર બુદ્ધિ છે એ જ પોતાનો ઘાત કરનારી, એને આત્મઘાતી મહાપાપી એને કહેવામાં આવે. અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી, ભિન્ન આત્મા છું એવું આચરણ રૂપ પરિણામ નહીં કરતો નથી, અનાચરણ છે, અસ્થિરતા છે, પરમા સ્થિરતા છે. ખરેખર તો ઉદગળ ના દ્રવ ગુણ પર્યાય માં એ સ્થિત છે. આવીને શરૂઆત ઉદગળ ના પ્રદેશે સ્થિત છે, એટલે ઉદગળ ના ક્ષેત્રમાં એને આધાર લીધો છે. પોતે કોઈના આધાર વિના સ્વયં અનાદિ અનંત જીવી શકે છે અને ટકી શકે છે એવી પોતાની સ્વભાવની શક્તિના સામર્થ્યનું એને જ્ઞાન ને ભાન છે, એનો એને વિશ્વાસ પણ છે નહીં. એવું હોવા છતાં એનો એને વિશ્વાસ નથી. મોટી વાત આ છે તો એવું પણ એને વિશ્વાસ નથી. આમ
એટલે તો વિશ્વાસ નથી
સાંભળે ને ભાઈ એમ કહે છે કે હા પણ મારે
ગુરુને માને કે માને ને હા પડે
એ વિચિત્ર ઢું છે એ બધો. એ શુકુમાં આ પાડે છે એની એને ખબર નથી, અને ખબર છે તો એ ગુપ્ત રાખે એને ગણકાર કરો નથી. સામાન્ય લોકો પણ ભાઈ આપણે આવું કામ કરીએ તો આપણો કોન્શિયસ બાઇટ કરે એમ કે છે કે નથી કહેતા. હા કોન્શિયસ બાઇટ કરે એટલે આત્મા કરડે એનું ગુજરાતી છે, કરડે ડંખ લાગે, ડંખ આપણે આ ઠીક નથી
કર્યું.
એનો અર્થ શું છે કે દોષ એટલો સ્થૂળ દોષ થાય છે કે એને જ્ઞાનમાં જણાય છે, અને જણાય છે તે એવી રીતે જણાય છે કે આ ઠીક થતું નથી એમ છે. ત્યારે એ પોતાની જાતને સંભાળે, એટલો જાગૃત થાય તો દોષ નો મૂળ માંથી અભાવ થાય અને સર્વથા નિર્દોષ એવી મુક્તિ ના રસ્તે પડે, તો એમાં કઈ નવાય છે નહીં. ભિન્નાત્માનું અનાચરણ હોવાથી એટલે બીજા પદાર્થો બીજા દ્રવ્યો સાથે અભિન્ન એકમેક થઈને પરિણામવાળું આચરણનું અધ્યવસાન એને હોવાથી તેને જ અચારિત્ર કહેવામાં આવે છે. અહીંયા એક બોલ રહી ગયો છે મૂળ ટીકામાં, ફૂટનોટમાં લીધો છે નીચે છેલ્લી લીટી. અહીં સંસ્કૃત ટીકાની મળેલી હસ્તલિખિત તેમજ મુદ્રિત પ્રતોમાં એક વાક્ય રહી ગયું લાગે છે, જેનો ગુજરાતી અનુવાદ લગભગ નીચે પ્રમાણે છે. શામાંથી કાઢ્યું છે કે જેને અધ્યવસાન છે એના આ ત્રણ બોર લીધા છે, નક્કી જે ક્રિયા છે, જ્ઞાયક જ જેનો સ્વભાવ છે એમ લીધું છે. જ્ઞાયક જ જેનો એક ભાવ એટલે સ્વભાવ છે, અને જ્ઞાન જ જેનો એક રૂપ છે એમ ત્રણ વાત લીધી છે. બીજા ત્રણ બોલ પારિગ્રાહ પડે છે ત્યાંથી, અધ્યવસાન સહિત જ્ઞાની છે, જ્ઞાની ના છે. ઓલામાં ત્રણ છે ને આમાં બે છે, કૃપા જ્ઞાન ને ચારિત્ર પુરુષ, એટલે એ જ બોલ છૂટી ગયો લાગે છે. અત્યારે વર્તમાન ઉદયને વિચારવામાં આવે તો હું માણસ છું, પછી માણસમાં પુરુષ પર્યાય હોય એમ વિચારે કે હું ફલાણો છું, સ્ત્રી પર્યાય હોય તો એમ વિચારે કે હું ફલાણી છું. વસ્તુતા એ આત્મા એવો જ્ઞાય નથી. મનુષ્ય કરવાનું બને છે ત્યારે પ્રકૃતિના ભાવ બધા વિરામ પામે છે અથવા તળી જાય. હું નારદ છું વગેરે જે અધ્યવસાન છે, અધ્યવસાન છે એટલે એવો જીવને ખોટો ખ્યાલ છે, વિપરીત શ્રદ્ધાન છે, વિપરીત જ્ઞાન છે. આત્મા માણસ કોઈ થયો નથી, કોઈ આત્મા કોઈ માણસ થયો નથી, કોઈ આત્મા કોઈ ઢોર થયો નથી, કોઈ આત્મા નારકી થયો નથી, દેહ થયો નથી. દેખાય છે ને એ તને દેખાય છે, શરીર દેખાય છે, આત્મા દેખાતો નથી. શરીરનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી, પણ શરીરને આત્મા માન્યો હોવાથી શરીરના જ્ઞાન થતાં એને આત્માને એવો છે એમ જાણી લીધું છે. એને મિથ્યા જ્ઞાન અથવા અધ્યવસાન કહેવામાં આવે છે, અને એ અનંત પરિભ્રમણનું એ મૂળ કારણ છે. અનંત દુઃખી થવાનું પણ એ જ કારણ છે, બીજું કોઈ કારણ છે. પણ દુઃખી માણસને એમ જ હોય છે કે તમે મારા આટલા સંબંધી, આટલા આ રીતના સગા, અને તમે મારી સાથે મને આમ કહો, બસ એનું દુઃખ છે, જ્ઞાન છે. કે કર્મનો ઉદય એના ક્રમમાં જે નિશ્ચિત થયો છે તે ક્રમ અનુસાર ઉદય આવશે, આવે તો ભલે આવો, અમે તો એનાથી ભિન્ન થયા છીએ, એટલે અમારે કઈ લેવા દેવા. એ ભિન્ન પીડા એને ઉદય પ્રમાણે વેદન કર્યું કહેવામાં આવે છે. સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. કે આવા કર્મનો ઉદય ન આવે તો ઠીક, ને આવા કર્મનો ઉદય આવે તો ઠીક, એવી ઈચ્છા અમને ઉત્પન્ન થતી નથી. ગરથી ન આવે તો કોઈ બીજાને સુખનું દુઃખનું કારણ ભાસીએ છીએ. કોઈ એમ સમજે છે કે આ તો અમારા સુખનું કારણ રૂપે છે, એમનો ઉદય છે, તેને મનુષ્યની યોગ નામ કર્મ છે, ગતિ નામ કર્મ, એનો તને ઉદય છે. તો એ ઉદય અનુસાર તને કદાચ વિચારો આવે તો પણ તારું શ્રદ્ધાન જ્ઞાનને આચરણમાં હું આત્મા છું એવા અસલ સ્વરૂપને ભૂલીને એમાં તન્મય થવા જોઈએ એમ છે. આવે તો એના કાળે એનો રાગ આડી આવ્યા ઘર રહેશે નહીં. એ આવે એને હું અટકાવી દઉં એ હું પરિણામ આશ્રિત પરિણામ તો કરવા જેવું નથી. પણ જ્ઞાયક સ્વભાવ એ લીધો છે ને, એ વાત કીધું જ્ઞાનમયપણા ને લીધે સતરૂપ અહેતુરૂપ જ્ઞાયક જ જેનો એક ભાવ છે, સ્વભાવ છે, એવા આત્માને અનુસરીને એમાં તન્મય થાય, ભીન પડતું મનુષ્યને લાયક પરિણામોથી ને એની ક્રિયાથી પણ ભીન થાય, એ તારું કર્તવ્ય ને એ ધર્મ છે. બાકી બીજો કલ્પિત ધર્મ તો ખરેખર ધર્મ છે નહીં. ઠીક છે વાસુ જનતા આદિના.